તારીખ 1/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 126.
સત્તાની પરિભાષા બે પ્રકારે છે. શાસ્ત્રમાં સત્તાથી પણ સત્તા કહેવાય છે, અવાંતર સત્તાથી પણ સત્તા કહેવાય છે. જીવ ગ્રહ પુરમાણુ ગમે તે કોઈ પણ કહેવા ધારેલા કોઈ એક પદાર્થ ના અસ્તિત્વને અવાંતર સત્તા કહેવામાં આવે. કોઈ પણ અથવા દર્શન ઉપયોગનો વિષય મહાસત્તા છે, જ્ઞાનોપયોગનો વિષય અવાંતર સત્તા છે. દેખે છે અને જ્ઞાન ભિન્ન એક એક પદાર્થની સત્તાને જાણે છે. અવાંતર સત્તા એ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનો વિષય દર્શન પણ હોવાથી મહાસત્તા પણ જ્ઞાનનો વિષય છે, અવાંતર સત્તા જ્ઞાનનો વિષય છે. જ્યારે મહાસત્તા દર્શનનો વિષય છે, પણ મહાસત્તા અવાંતર સત્તા દર્શનનો વિષય નથી.
વિષય મહાસત્તા છે,
જ્ઞાનનો વિષય અવાંતર સત્તા છે અને મહાસત્તામાં છે, એનો વિષય સત્તા પોતાને પણ છે, સત્તા બીજાઓને પણ છે, પોતાનું અસ્તિત્વ પોતાને પણ છે અને સર્વ પદાર્થોને પોતાનું અસ્તિત્વ છે, છે એટલે પોતાનું અસ્તિત્વ છે, એક સાથે બધાનું અસ્તિત્વ ભેદ પાડ્યા વિના સ્વીકારવું તે મહાસત્તાનો વિષય છે અને એ પ્રકારે દર્શન મહાસત્તાને દેખે છે, દર્શન યુગમાં ટોકાય છે મહાસત્તાને દેખો, જ્ઞાનનું કાર્ય અવાંતર સત્તાને જાણવું અને જ્ઞાન દર્શનને પણ જાણતું હોવાથી દર્શનના વિષય મહાસત્તાને પણ જાણવું, જ્ઞાનની અંદર તો બધી વિષય સામાન્ય વિષય બંને સત્તા જણાય, જ્ઞાનમાં બંને સત્તા જણાય, જો જ્ઞાનમાં બંને સત્તા ન જણાય તો આ વર્ણન કેવી રીતે કરે કે આવા અવાંતર સત્તા આમ કહેવાય, મહાસત્તા આમ કહેવાય, એમ જ્ઞાને જાણ્યા વિના કેવી રીતે કહી શકાય, નિરૂપણ કરી શકાય? અવાંતર એટલે જુદું, અવાંતર એટલે જુદું, બે વચ્ચે અંતર પડવું તે અવાંતર છે. આપણે સાહિત્યની કઈ ભાષામાં આ શબ્દ વપરાય છે, ફલાણાએ આવું કાર્ય કર્યું છે, તે કાર્ય ભલે સારું દેખાતું હોય તો પણ અવાંતર હેતુથી કરવામાં આવેલું કાર્ય છે, એમ કહે છે. ખાસ કરીને વકીલો આ ભાષા વાપરે છે, અવાંતર હેતુથી, બીજા હેતુથી, કોઈ જુદા હેતુથી આ કામ કરવામાં આવ્યું છે, મતાંતર, અંતર એટલે બીજું, બીજો મત, પર્યાયાંતર એટલે બીજી પર્યાય, ગુણાંતર એટલે બીજો ગુણ, દ્રવ્યાંતર એટલે બીજો દ્રવ્ય. કોઈ દાન આપે છે તો દાન આપવા પાછળ કોઈ જમીનનું દાન આપ્યું કે આ જમીનમાં મંદિર બનાવું, એની આજુબાજુની જમીનમાં વસવાટ કરવો હોય અને એ જમીનના ભાવો વધારવા હોય તો એક જમીનના ટુકડાનું દાન આપી દે, પછી ત્યાં તે સંપ્રદાયને માનનારા માણસો ઊંચા ભાવે બાકીની જમીન ખરીદે તો શું કહે છે? દાન આપ્યું છે પણ કોઈ અવાંતર હેતુથી આ દાન આપવામાં આવ્યું છે, અખબારમાં વકીલાતમાં ભાષા વપરાય છે અવાંતર હેતુ. સત્વ અને અસત્વ, ત્રિલક્ષણ અને અત્રિલક્ષણ, સત્વ, સત્વ એટલે સત્નું સત્પણું, તેને સત્વ કહે છે. પ્રત્યેક પદાર્થ પોતાથી સત્પણે છે અને બીજા પદાર્થથી અસત્પણે છે. સત્વ અને અસત્વ, સત સત એટલે હોવા રૂપ અને હોવાપણું, સત્વ એટલે હોવાપણું, સત એટલે હોવું, સત્વ એટલે હોવાપણું, દરેક પદાર્થનું પોતાથી હોવાપણું છે અન્ય પદાર્થથી નહીં હોવાપણું, સત્વ અને અસત્વ. ત્રિલક્ષણ અને અત્રિલક્ષણ, ત્રિલક્ષણ એટલે ઉત્પાદ લક્ષણ, ભૌ લક્ષણ, વ્યય લક્ષણ, પ્રત્યેક સત્તાને આ ત્રણ લક્ષણ છે. ઉત્પાદ વૈ ધ્રુવાત્મક સત છે, ઉત્પાદ વૈ ધ્રુવયુક્તમ સત હોવાપણું ત્રણ લક્ષણ ધરાવે છે. જો ભેદથી જોવામાં આવે તો તે હોવાપણાને સામાન્યપણે જોવામાં આવે, નિર્ભેદપણે જોવામાં આવે તો તે અત્રિલક્ષણ રૂપ છે, એટલે એક લક્ષણ રૂપ છે, સત્તાના હોવાના એક લક્ષણ રૂપ છે. તેને તે સત્તા ત્રણ લક્ષણ રૂપ, એક લક્ષણ રૂપ પણ છે અને ત્રણ લક્ષણ રૂપ, ત્રિલક્ષણ અને અત્રિલક્ષણ, એકત્વ અને અનેકત્વ. સત્તા એ કરીને એક છે, સુગુણ પર્યાય એ કરીને અનેક છે. સત્તામાં એકત્વ પણ છે, સત્તામાં અનેકત્વ પણ છે. સર્વ પદાર્થ સ્થિતત્વ અને એક પદાર્થ સ્થિતત્વ. મહાસત્તા સર્વ પદાર્થ સ્થિતત્વ છે અને અવાંતર સત્તા એક પદાર્થમાં રહેલી છે. સ્થિત સ્થિતત્વ એટલે એનું રહેવા પણ, સર્વ પદાર્થમાં રહેવા પણ અને એક પદાર્થને વિશે રહેવા પણ, એવું પણ સત્તાનું સ્વરૂપ છે. હા છે, ભિન્ન ભિન્ન સત્તા, પણ ભિન્ન ભિન્ન પણ જોવું ન જોવું એમ બે પ્રકારે જોવાનું થાય છે. દ્રવ્યને ભેદથી પણ જોવાય અને દ્રવ્યને અભેદથી પણ જોવાય, એમ સત્તામાં પણ આ પ્રકાર છે. એટલે તો દર્શન ઉપયોગનો વિષય લીધો. દર્શન ઉપયોગ છે એ ભિન્ન ભિન્ન સત્તા દેખી વિશ્વરૂપ અને એક રૂપ. વિશ્વ એટલે અહીંયા અનેક, વિશ્વપણ એટલે અનેક છે, અનેકપણે પણ છે અને એકપણે પણ છે. એકત્વ અને અનેકત્વ એમ એક રૂપ પણ છે સત્તા, અનેક રૂપ પણ છે, વિશ્વરૂપ પણ છે. અનંત પર્યાયત્વ પણ છે અને એક પર્યાયત્વ પણ છે. એક દ્રવ્યમાં વિશ્વરૂપ અને એક રૂપ ઉતારે છે આત્મામાં. કેવી રીતે? આત્મા પદાર્થે કરીને એક છે, પર્યાય કરીને વિશ્વરૂપ થાય છે, એટલે અનેક રૂપ થાય છે. ક્યારેક દેવ, ક્યારેક મનુષ્ય, ક્યારેક નારી, વિશ્વના અનેક જે કોઈ પર્યાયો છે એ બધા પર્યાય ઉત્પન્ન થાય છે તો વિશ્વરૂપ થાય છે આત્માને. છતાં આત્મા આત્મા રૂપે એક રૂપ રહે છે. એ રૂપે પોતે એ રૂપે પરિણમે છે. મનુષ્ય પણ એ પરિણમે તો થાય ને. અનેક રૂપે થાય છે વિશ્વરૂપે, એટલે અનેક રૂપે પોતે થાય છે, અનેક રૂપે પોતાનો અનુભવ કરે છે. માણસ થયો, બાળક થયો, યુવાન થયો, પુત્ર થયો, પિતા થયો, ફલાણો થયો, એ બધું વિશ્વરૂપ પણ છે. અનેક રૂપે પોતાને અનુભવો તે વિશ્વરૂપ. અહીંયા એમ છે કેવી સંઘાત કરે છે ત્યારે એના પ્રદેશો વિશ્વના આકારે થાય છે, પણ એ બધા કેવળીઓ કંઈ કેવળી સંઘાત કરતા નથી. કોઈ કેવળી કરે છે, પણ સર્વજીવો અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરતા હોવાથી અનેક વિધવિધ ભાવે પરિણમે છે. એ ભાવોની વિવિધતામાં પર્યાય દ્રષ્ટિએ પોતાને તે સ્વરૂપે અનુભવે છે, તેથી આત્મા વિશ્વરૂપ થાય છે એમ કહેવામાં આવે છે. આખા વિશ્વ પણ એ પોતાનો અનુભવ કરે છે. હું આવો, હું આવો, હું આવો, એમ અનેક રૂપે પોતાનો અનુભવ કરે છે. તે વિશ્વરૂપ પણ છે. સમયસારમાં આટલું તો વાપરો છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાને વિશ્વરૂપ કરતો થો નાશ પામે છે. પાછળ જે ચૌદ કળશ છે ને, એક અનેક નાયમાં, એક અનેકમાં. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને એક રૂપ માનતો હતો, જીવે છે વિશ્વરૂપ એક રૂપ, એવું શબ્દ નો પ્રયોગ છે. અનંત પર્યાયત્વ અને એક પર્યાયત્વ, અનંત ગુણોની પર્યાયો થાય છે ત્યાં અનેક અનંત પર્યાયપણું છે. એક જ પદાર્થને વિશે અનંત પર્યાયપણું છે. આ જ્ઞાનની પર્યાય, દર્શનની પર્યાય, અસ્તિત્વની પર્યાય, સુખની પર્યાય, પુરુષાર્થની પર્યાય, એવા અનંત ગુણોની પર્યાયમાં અનંત પર્યાયત્વ પણ છે. અને દ્રવપણે એક જીવની, આ જીવની પર્યાય છે એમ કહીને એક પર્યાયત્વ પણ છે, અનંત પર્યાયત્વ પણ છે અને એક પર્યાયત્વ પણ છે. દ્રવ એવો દ્રવ્યભાવ સર્વદ્રવ્ય માટે મહાસત્તા, દ્રવ્ય એવો દ્રવ્યભાવ એટલે સર્વદ્રવ્યો ની સત્તા તે મહાસત્તા. અને જીવદ્રવ, ભૂગલ દ્રવ્ય એવા સ્વરૂપરૂપ, સ્વરૂપરૂપ પ્રત્યેક સ્વરૂપરૂપ વર્તે તે અવાંતર સત્તા. દ્રવ્ય એવા દ્રવ્યભાવ સર્વદ્રવ્યમાં મહાસત્તા છે. એ દ્રવ્યમાં સર્વદ્રવ્યમાં દ્રવ્યભાવ તે મહાસત્તા. અને આ જીવદ્રવ્ય, આ પૂતગલ દ્રવ્ય એવા પોતપોતાના સ્વરૂપે વર્તે છે એ અવાંતર સત્તા છે. ફરીને ચોખવટ કરી દીધી છે. દ્રવ્ય સત્તા અનાદિ અનંત છે, પર્યાય સત્તા સાદી શાંત છે. દ્રવ્ય અનાદિ અનંત હોવારૂપ છે, પર્યાયની શરૂઆત થાય છે, પર્યાયનો અંત આવે છે. સ્થૂળ પર્યાય લે તો મનુષ્ય પર્યાય, જેટલી આયુષ્ય છે આદિ અંત છે, જન્મ મરણ છે તે સાદી શાંત છે. એક સૂક્ષ્મ પર્યાય લે તો સમય સમયની આયુષ્યવાળી પર્યાય, એક સમયની આયુષ્યવાળી પર્યાય તે સાદી શાંત છે. પર્યાયનું હોવા પણ સાદી શાંત છે અને દ્રવ્યનું હોવા પણ અનાદિ અનંત છે. પોતાના સ્વરૂપનો દ્રવ્યપણે નાશ થતો નથી અને પોતાના સ્વરૂપમાં રહેલી અવસ્થાને કાયમ ટકાવી શકાતી નથી. બે વાત એક સાથે છે. અવસ્થાને કાયમ ટકાવી રાખવા ચાહે તો શકશે નહીં અને પદાર્થનો નાશ કદી થશે નહીં. એક પદાર્થની પરસ્પર વિરુદ્ધ સ્થિતિ, ઉત્પાદનરૂપ અને ધ્રુવરૂપ એવી પરસ્પર વિરુદ્ધ સ્થિતિ એક સાથે છે, એક કાળે છે, અને છતાં પદાર્થને એ બંને વિરુદ્ધ ધર્મો સાથે રહેવાનો કોઈ વિરોધ આવતો નથી. સાથે રહેવાનો કોઈ વિરોધ નથી. જગતમાં પણ વિરોધ ધર્મ વાળા પદાર્થો સાથે રહે છે કે જીવ ચેતન પદાર્થ છે, ઉદ્ગળ અચેતન પદાર્થ છે, અનાદિથી વિશ્વમાં બંને પદાર્થો છે કે અવિકલ રૂપે રહેવું, એક રૂપે રહેવું અને બદલતા રૂપે રહેવું, એવું બંને એક સાથે છે. પદાર્થનું આવું વિચિત્ર સ્વરૂપ હોવાથી એનું જ્ઞાન અન્ય મતમાં નથી. આ તો સર્વજ્ઞ અનુસાર શાસન ચાલે છે એટલે પદાર્થનું આવું સ્વરૂપ સ્પષ્ટ છે. બાકી જૈન દર્શન સિવાય કોઈ પણ દર્શનમાં પદાર્થનું સ્વરૂપ આ રીતે સ્પષ્ટ નથી. કોઈ એક ધ્રુવ માને છે તો અધ્રુવ અંશને સ્વીકારતા નથી. સાંખ્ય વગેરે બૌદ્ધ અધ્રુવ માને છે, ઉત્પાદ માને છે તો ધ્રુવને સ્વીકારતા નથી. આ બસ પોતાનું હોવા પણ સદાય અનુભવ ગોચર છે કે નહીં? આ સમયે આવો વિચાર છે, ત્યાર પછીના સમયે બીજો વિચાર છે, એ બંનેનો વિચાર ધરનાર કોઈ એક છે કે જુદો જુદો છે? તો પોતે એક છે અને વિચારો જુદા જુદા છે, એક પણ ને જુદા જુદા પણ પોતામાં ને પોતામાં અનુભવ ગોચર થાય છે કે અનુભવ? જ્ઞાન છે, જ્ઞાન છે, તે જ્ઞાન છે. અનેક જ્ઞેયો જ્ઞાનના પડદા ઉપર આવે છે, જ્ઞેયાકાર થાય છે, તે જ્ઞેયાકાર વિનષ્ટ થાય છે, વળી નવો જ્ઞેયાકાર ઉત્પન્ન થાય છે, પાછો તે જ્ઞેયાકાર વિનષ્ટ થાય છે. આનો અવાજ શબ્દો સંભળાય છે તો એ જ્ઞાનના પડદા ઉપર ખ્યાલ આવે છે કે આ શબ્દ આવ્યો, પાછો બીજો શબ્દ આવે ત્યારે આ પહેલો શબ્દનો જ્ઞેયાકાર હોતો નથી, પણ જ્ઞાન એમને હોય છે. જ્ઞાન તો એમને હોય છે, જ્ઞાન જ્ઞાન રૂપે એમને એમ છે, જ્ઞેયાકારો બદલે જાય છે. જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહી જાય છે, જ્ઞાન માં ફેરફાર પડતો તો એ જ્ઞાન નું સદ્રષ્ટપણું છે, એવો જ સ્વભાવ સદ્રષ્ટ છે, વ્યક્ત સદ્રષ્ટપણું છે, એવું જ અવ્યક્તપણું છે, એ દ્રવ્ય છે. મન દ્વારા વિચાર થાય છે ત્યારે પણ જ્ઞાન એમાં જોડાય છે, જ્ઞાન એમાં જોડાય છે ખરું, પણ જ્ઞાનનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે. જ્ઞાન સામાન્ય પણ છે, જ્ઞાન વિશેષ પણ છે. નિયાકાર રૂપ થયેલું જ્ઞાન જ્ઞાન વિશેષ છે, અને જ્ઞપણે એનું જે સામાન્ય સ્વરૂપ છે એનું જ્ઞાન સામાન્ય પણ છે. જ્ઞાન સામાન્ય છે જેમ ધ્રુવ સદ્રશ છે એમ જ્ઞાન સામાન્ય સદ્રશ છે, ધ્રુવ જેમ નિર્વિકલ્પ છે એમ જ્ઞાન સામાન્ય નિર્વિકલ્પ છે, જ્ઞાન સામાન્ય જેમ પ્રત્યક્ષ છે, ઇન્દ્રિયનું અવલંબન એને નથી એમ ધ્રુવને ઇન્દ્રિયનું અવલંબન નથી. જ્ઞાન સામાન્ય અતિન્દ્રિય છે, ધ્રુવ અતિન્દ્રિય છે. જ્ઞાન સામાન્ય પ્રત્યક્ષ છે, ધ્રુવ પ્રત્યક્ષ છે. જ્ઞાન સામાન્ય નિર્વિકલ્પ છે, ધ્રુવ નિર્વિકલ્પ છે. જેવું લક્ષણ છે એવું જ સ્વરૂપ છે, એટલે ત્યાંથી આત્મા ઓળખવામાં આવે છે. જ્ઞાન સામાન્ય વિના જ્ઞાન વિશેષ કહેવું કોને? વિશેષ પોતે જ સામાન્યની અપેક્ષિત છે. જો તમે એમ કહો કે આ જ્ઞેયાકાર થયેલું જ્ઞાન વિશેષ છે, કેમ કે એ જ્ઞેયનું જ્ઞાન પછી એ વિશિષ્ટ જ્ઞાન એ બીજા જ્ઞેયના જ્ઞાનમાં તે રીતે તે જ્ઞેય વિશિષ્ટ જ્ઞાન થયું, ત્રીજા જ્ઞેય વખતે તે વિશિષ્ટ થયું, તો જ્ઞાનમાં એવી વિશેષતાઓ ઉત્પન્ન થતી હોય તેથી તે જ્ઞાનને વિશેષ જ્ઞાન કહીએ. તો સામાન્ય વગર વિશેષ કોનો? આંગળી મોટી કહી તો નાની આંગળી વિના મોટી કેવી રીતે કહી? તો જેવડી છે એવડી છે, તો સાબિત કરવાની જરૂર નથી. સામાન્યને ત્યાં સાબિત કરવાની જરૂર નથી, સાબિત થઈ જ જાય છે આપોઆપ. બધું તૈયાર છે, પોતે અવલોકન કરે એટલી વાર છે. બધું તૈયાર છે, કારણ પરમાત્મા જ્ઞાનના દરવાજે આવીને ઊભો છે અને આલારામ મારે છે, ઘંટારવ કરે છે. મંદિરમાં દાખલ છે પોતાના તો જેમ ઘંટારવ પૂરું કરે, મંદિરથી પરમાત્મા ઘંટ વગાડે છે. જાગ તું જાગ, મારા હમ જો, પણ આ હમ જોતો નથી. જ્ઞાન ચેતનાનો જ અંશ છે, પણ એ જ્ઞાનના અંતરંગને સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જુએ, એ તો વિષય સૂક્ષ્મ છે, તો એને પોતાનું જુદાપણ સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે કે મારું જ્ઞાન જ્ઞ 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 પણ જ રહે છે, જ્ઞાકારે પણ ખરેખર જ્ઞાન થાય છે, એ મારું સ્વરૂપ નથી, એવું મારું સ્વરૂપ નથી, પર સાથે જોડાય છે એવું મારો સ્વભાવ નથી, સ્વભાવ સ્વરૂપ એવું નથી, મૂળ સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ એવું છે કે જે નિર્વિકલ્પ છે અને સ્વસંવેદનરૂપ છે, એ નિરાકાર જ્ઞાન છદ્મસ્તુનું થાય છે એમાં એને સ્વસંવેદન હોય નહીં, પર સાથે જોડાય એમાં સ્વસંવેદન આવે નહીં, આકુલતાનું વેદન આવે. આવો છે એને એના પરિચયમાં જતા એ ગમે તેટલો સૂક્ષ્મ હોય તો પણ સ્પષ્ટ સમજાય એવો છે. આત્માનું સ્વરૂપ એ રીતે સ્પષ્ટ છે અથવા વિશદ છે એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં, એને વિશદ શબ્દ કહે છે. વિશદ એટલે સતી ચૈતન્ય મહિમની ધામને એવા શબ્દો છે, અંદરમાં ચકચકાટ કરતું ચૈતન્ય સુસ્પષ્ટપણે વિશદપણે ચૈતન્ય ધામમાં વિરાજમાન છે, પરખું પડે તો એનો ભંડાર ચૈતન્યનો દેખાય એવું છે, ચૈતન્યના તેજનો પૂર છે તેમ કોઈ કહે ને, ભાઈ તેજ તેજ નો અંબાર છે એમ, ચૈતન્ય નું તેજ નું પૂર છે અંદર માં, પણ આમ પડખું ફરે તો જ ખ્યાલ આવે, આમ પડખું ફેર્યું છે આમ સન્મુખ થાય તો જે છે જણાય છે, આમ રે તો ફાફા માર્યા કરે પોતાના સુખ માટે, પર સન્મુખ રહીને પોતાના સુખ માટે ફાફા માર્યા કરે, જ્ઞાન માટે ફાંફા માર્યા કરે ને સુખ માટે ફાંફા માર્યા કરે, પણ કઈ આઠવા આવે
નહીં.
ઊંધો પકડ્યો છે ને, ઊંધો પાડ્યો છે, એવો ઊંધો પાડ્યો છે કે અંધારું ઘોર લાગે છે, પૂરતી પ્રકાશની મૂર્તિ છતાં એને અંધારું ઘોર લાગે છે. એકવાર શાંત ચિત્તે પોતાના સ્વરૂપને અવલોકવાનો પ્રયત્ન કરે તો સહજ માત્રમાં જણાય એવું પોતાનું સ્વરૂપ છે, સહજ માત્રમાં જણાય એવું છે એટલા માટે કે જે ચૈતન્ય ગુણથી સદાય અનુભવમાં આવી રહ્યો છે. 49 ગાથામાં પડે છે, 49 ગાથામાં ચેતના ગુણનું વર્ણન કર્યું છે, પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, બહાર નથી પ્રકાશ અત્યારે એનો, અંતરંગમાં પ્રકાશમાન છે. વળી એમ કહ્યું કે સદાય પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય પ્રકાશમાન છે, ક્યારેક પ્રકાશે છે એમ નથી, સદાય પ્રકાશમાન જ છે, તો પ્રકાશી જ રહ્યો છે. ક્યાંથી જણાય કે સદાય અનુભવમાં આવતા ચેતના ગુણ દ્વારા તે જણાય, ચેતના ગુણ વડે તે જણાય છે, અને તેથી જીવને ચેતના ગુણ વાળો અમે કહીએ છીએ. કેવો છે આ ચેતના ગુણ? કે આ એ ચેતના ગુણ ને સમજે તો બધા પ્રકારના ઝઘડાઓ નાશ પામે એવો છે, સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે. અને બીજા ગુણ ના 6 અર્થ કર્યા, અરૂપ જ્ઞાન, અવ્યક્ત જ્ઞાન, અસંસ્થાન જ્ઞાન, અલિંગ ગ્રહણ નો એક જ અર્થ કર્યો, પણ બહુ સુંદર કર્યો. પ્રવચન સાર માં બીજા કોઈના અર્થ નથી કર્યા, એક અલિંગ ગ્રહણ ના 20 અર્થ કર્યા છે. તેના તે અમૃતચંદ્રાચાર્ય એક શબ્દ નો એક અર્થ થાય, એક શબ્દ નો ભિન્ન અર્થ થાય, એક પણ થાય અને ભિન્ન ભિન્ન પણ થાય. અહીંયા એક કર્યો છે, ત્યાં શાસ્ત્ર બદલ્યું નથી, ગાથા બદલી નથી, છતાં ત્યાં ને ત્યાં 20 અર્થ કર્યા છે, ત્યાં ને ત્યાં 20 અર્થ તો કર્યા છે. મિત્ર કોઈ કે ગાથા બદલી એટલે વિવિક્ષા બદલાણી, શાસ્ત્ર બદલાણું એટલે અપેક્ષા બદલાણી, પણ તેને તે ગાથામાં ત્યાં ને ત્યાં જ 20 અર્થ કર્યા છે. અર્થ શબ્દોને પૂછીને કરવા કે જ્ઞાનમાંથી કાઢવા, શબ્દોમાંથી અર્થ કાઢવા કે જ્ઞાનમાંથી કાઢવા, એ સવાલ છે. પંડિતોની તકરાર શબ્દોના અર્થમાં થાય છે, પંડિતોની જે તકરાર થાય છે શબ્દના અર્થમાં થાય છે. એને બીજી તકરાર કરતા આવડે નહીં, વેદ્યા થઈ જાય એને બીજી તકરાર કરતા ન આવડે, શબ્દના અર્થ તકરાર કરે. એક અક્ષર સહ એક જ ગાથા 5 શાસ્ત્રમાં છે. કુંડાચાર્ય 4 શાસ્ત્રમાં લીધી છે અને એક ધવળમાં છે, 5 શાસ્ત્રમાં આ ગાથા અક્ષર સહ. આ પ્રમાણે રસ રૂપ ગુણ સ્પર્શ શબ્દ સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં આ બધા નાસ્તિ એનામાં, ધર્મો નાસ્તિરૂપ ધર્મો એનામાં નથી. આત્મામાં રસ નથી, ખારો ખાટો તીખો, રૂપ નથી લાલ પીળો આદિ, ગંધ નથી સુગંધ દુર્ગંધ, સ્પર્શ નથી સુવાળો ખરબચડો હલકો ભારે એવો કોઈ સ્પર્શ નથી, શબ્દ નથી અવાજ નથી, અને સંસ્થાન એટલે ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય એવો આકાર નથી, અને પર્યાયની જેમ તે વ્યક્ત નહીં હોવા છતાં, ઉત્પાદ રૂપ નહીં હોવા છતાં, ક્યારે નવો ઉત્પાદ થતો નથી સ્વભાવનો, એવું વ્યક્ત પણ એ બધાનો અભાવ હોવા છતાં પણ, આવું બધું નહીં હોવા છતાં પણ, સ્વસંવેદનના બળથી પોતે સદાય પ્રત્યક્ષ હોવાથી સ્વસંવેદનના બળથી સદાય પ્રત્યક્ષ છે. પેલા પણ સ્વસંવેદન શબ્દ નથી લીધો 18મી ગાથામાં, ત્યાં તો અબાળ રૂપાળની અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અહીંયા કહે છે કે સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી તો સંવેદનના બળથી પોતે પ્રત્યક્ષ છે, ક્યારે કે સદાય પ્રત્યક્ષ છે. અને એ સદાય પ્રત્યક્ષ હોવાને લીધે અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જીવને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. કોઈ પણ ચિહ્નથી એનું અનુમાન કરવું કે હોવાપણાથી એનું અનુમાન કરવું, સુખ દુઃખથી એનું અનુમાન કરવું કે જ્ઞાનથી એનું અનુમાન કરવું એમ નહીં. આ હનુમાનનો બોલ ત્યાં લીધો છે શરૂઆતમાં, અલિંગ ગ્રહણનો 172 છે ગાથા છે પ્રવચન સારો. અહીંયા એક જ વાત લીધી છે અને ત્યાં સાદી વાત લીધી છે કે આત્મા અનુમાન કરનારો નથી, અનુમાતા નથી. અને આત્મા અનુમાનથી જણાનારો નથી એટલે અનુમેય પણ નથી. અને આત્મા કોઈ અનુમાન સ્વરૂપે પણ નથી એમ અનુમાતા, અનુમેય ને અનુમાન ત્રણમાંથી એકે આત્મા નથી. અહીંયા તો ફોડ પાડીને કહી દીધું છે કે સ્વસંવેદનના બળથી પોતે પોતે સદાય પ્રત્યક્ષ હોવાથી અંદરમાં એનું વેદન છે એ સદાય પ્રત્યક્ષપણે રહેતું હોવાથી આત્માને ઓળખવા માટે એની અનુમાન કરવાની કોઈ જરૂર નથી. એને સ્વસંવેદનના બળથી એને ઓળખી લેવો અને જાણી લેવો, અનુમાન કરવું નહીં. સામાન્ય સદાય પ્રત્યક્ષ છે, વેદન પ્રત્યક્ષ છે. કેમ કે વેદન ને ઇન્દ્રિયની જરૂર નથી. આંખથી રંગ જોવામાં ચક્ષુ ઇન્દ્રિયની મદદ પડે છે, નિમિત્ત પડે છે. વિચાર કરવામાં મનની નિમિત્ત પડે છે. પણ જે જ્ઞાન સીધું એના પ્રદેશથી ફરતી રહ્યું છે એને ક્યાં કોઈ ઇન્દ્રિયની જરૂર છે? ગુણ જ પરિણમે છે, જ્ઞાન ગુણ પોતે જ પરિણમે છે.
દરેક પરમાત્માની ખાસ કક્ષા
ક્યાંથી ચાલી ગયું? જીવ અનાદિ અનંત ને પર્યાય સત્તા સાદી શાંત છે, એમાંથી પર્યાય સત્તા સાદી શાંત છે અને દ્રવ સત્તા અનાદિ અનંત છે. સ્વરૂપ સત્તાના ત્રણ પ્રકાર છે. એક પદાર્થની વિશે, એક પદાર્થની સ્વરૂપની સત્તાના ત્રણ ભેદ છે, ત્રણ પ્રકાર છે. દ્રવ સ્વરૂપ સત્તા, ગુણ સત્તા અને પર્યાય સત્તા, એક જ એકના ત્રણ ભેદ છે. વળી ગુણ સત્તાના આનંદ ભેદ છે, જ્ઞાન સત્તા, દર્શન સત્તા, એ પ્રકારે અનંત ગુણ સત્તા એમ આનંદ ભેદ છે. એ બધા ભેદો પૃથકત્વ ભેદ નથી પણ અન્યત્વ ભેદ છે. એટલે દ્રવ છે તે ગુણ રૂપે નથી, દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, ગુણત્વ છે તે પર્યાયત્વ નથી. એ જ રીતે જ્ઞાન છે તે દર્શન નથી, દર્શન છે તે જ્ઞાન નથી, અસ્તિત્વ છે તે જ્ઞાન નથી, જ્ઞાન છે તે અસ્તિત્વ નથી. દરેક ગુણ ગુણ પ્રત્યેક ગુણની અવાંતર સત્તા જુદી જુદી છે. છતાં જેમ જીવ અને પરમાણુ પૃથક પૃથક સત્તા ધારણ કરે છે એમ આ ભેદો પૃથક સત્તા ધારણ કરતા નથી એમ લેવું છે. પણ અન્ય અન્ય પણ છે, એક પર્યાય અને બીજી પર્યાયની સત્તા અન્ય છે, પૃથક નથી પણ પૃથક નથી. એક જીવ દ્રવ્યમાં છે તેથી તે પૃથક નથી, અન્યત્વ છે પણ પૃથકત્વ નથી એમ લેવું છે. ચાર જે લીધા છે અભાવ, ચાર અભાવ લીધા છે, એમાં જીવ અને પૂતગળ વચ્ચે સર્વથા અભાવ છે, એકબીજામાં સર્વથા એકબીજાનો અત્યંત અભાવ લીધો છે. જ્યારે અન્યોન્ય ગુણ અને દ્રવ્ય વચ્ચે અન્યોન્ય ભાવ છે, પર્યાય અને પર્યાય વચ્ચે અન્યોન્ય ભાવ છે, અત્યંત ભાવ અન્ય અન્ય આપસમાં અભાવ છે, પૃથકત્વ ભેદ છે, ત્યાં અત્યંત અભાવ છે. અને અન્યત્વ ભેદ છે, ત્યાં અન્યોન્ય ભાવ છે, અત્યંત ભાવ એમાં. જેટલા કાંઈ નિજ દ્રવ્ય ગુણ, આ દ્રવ્ય ગુણ પર્યાયનો વિષય ચાલે છે, દ્રવ્ય ગુણ પર્યાયનો વિષય કોઈ દિલ્યો કોઈ શરૂઆતમાં એ વાત ચાલતા, દ્રવ્ય ગુણ પર્યાયનો બહુ ઝીણું કાંઈ તો છે. પંડિતજી દીપચંદજીએ બહુ ઝીણું કાંઈ ચિદવિલાસમાં તો આથી સૂક્ષ્મ વિષયો લીધા છે, એક એક અધિકાર લીધા છે, એક એક વિષયમાં એક એક અધિકાર લીધા છે, એ પ્રકરણમાં બધું હંકેલે છે, એક એક અધિકાર લીધા છે, એક ગુણને અનંત ગુણ રૂપ એક અધિકાર, એવી રીતે ગુણ અધિકાર દ્રવ્ય અધિકાર બધાને એક એક અધિકાર લીધા, એને સૂક્ષ્મતાઓ છે. જેટલા કઈ નિજ દ્રવ્ય ગુણ પરદ્રવ્ય ગુણ છે, સર્વદ્રવ્યના અતીત અનાગત વર્તમાન રૂપ ત્રણ કાળના જેટલા પર્યાયો છે, નવ પદાર્થ છે, નવ પદાર્થ એટલે નવ તત્વ, દ્રવગુણ પર્યાય ઉત્પાદન ધ્રુવ, એ બધા આગમમાં જ્ઞેયના નામથી કયા છે, દ્રવ્યાનુયોગના આગમમાં આ બધા ભેદો કયા છે, નિજ દ્રવ્ય ગુણ પણ કયા છે, પરદ્રવ્યોના પણ ગુણો કયા છે, પોતાના દ્રવ્યના ગુણ પણ કયા, પરદ્રવ્યના પણ ગુણો કયા, સર્વે દ્રવ્યોના ત્રણેય કાળ, અતીત એટલે વ્યતીત થઈ ગયેલા પર્યાયો, અનાગત એટલે હવે આવવાના પર્યાયો, વર્તમાન વર્તતા પર્યાયો, એ ત્રણેય કાળના પર્યાયો આ બધું જ્ઞેય છે. નવ તત્વ પણ જ્ઞેય છે, દ્રવ્યગુણ પર્યાય પણ જ્ઞેય છે, ઉત્પાદન દ્રવ પણ જ્ઞેય છે, આ બધા એને આગમમાં જ્ઞેયના નામથી કયા છે. એટલે કે જે કાંઈ જ્ઞાન ગોચર હોય અથવા જે કાંઈ જ્ઞાન ગોચર થાય તે સર્વને જ્ઞેયના નામથી જાણો, તે બધા એને જ્ઞેયના નામથી જ્ઞાનમાં જણાય તે જ્ઞે, જ્ઞાનમાં જણાવવા યોગ્ય તે સગળું જ્ઞે, એ પણ જ્ઞે છે. અને અન્ય પદાર્થ પણ જ્ઞે છે, જ્ઞે તરીકે બધા જ્ઞેયો છે. જ્ઞાતું યોગ્યમ જ્ઞેયમ, જ્ઞાનમાં જણાવવા યોગ્ય તેને જ્ઞે કહીએ, આ એની પરિભાષા છે. જ્ઞેયની પરિભાષા અધિકાર જ્ઞેયનો છે ને અહીંયા, કે જે જ્ઞાનમાં જણાવવા યોગ્ય તેને જ્ઞે કહીએ. પોતાનું આત્મા જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં જણાય તો કે આ જણાય તો તે પોતે જ્ઞે છે. બીજો પદાર્થ જ્ઞાનમાં જણાય કે હા તો એ પણ જ્ઞે છે. દ્રવ્યગુણ પર્યાય જણાય કે હા, ઉત્પાદવી ધ્રુવ જણાય હા, નવ તત્વ જણાય હા. બધું જગતમાં સર્વ પદાર્થો અને સર્વ પદાર્થના ભેદ પ્રભેદો બધું જ જ્ઞે છે, જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે. એ ચીજ એવી નથી કે જેમાં જ્ઞેયત્વ નથી કે જેથી જ્ઞાનમાં જણાતું નથી, એવો એક પણ પદાર્થ કે એક પણ પદાર્થનો ભેદ નથી એવો. ભેદથી જાણે ત્યારે સામાન્ય માણસ પણ સમજી શકે કે આનું જ્ઞાન બરાબર છે. જેમ કોઈ ડાક્ટર કે ભાઈ આને આ રોગ છે એનું કારણ આ છે, એનું કારણ આ છે, તો એનો ભેદ બતાવ્યો, કારણ ભેદ બતાવ્યો તો વિશ્વાસ આવે કે આને આ નિદાનનું જ્ઞાન સાચું છે. એ ભેદથી જાણે ત્યારે એ જ્ઞાનની પ્રતીતિ થાય છે. અન્ય મતિઓમાં પણ ભેદ પ્રભેદનો વિષય જ્યાં જેટલી મતિ જેની પહોંચી એટલો ચાલ્યો છે. તો અનેક ભેદથી ત્યાં પણ વાત ચાલે છે. કેવળ જ્ઞાન છે એમાં કેટલા ભેદોથી જણાય કે એને તો કોઈ એવો ભેદ છે કે જેમાં કઈ જણાવવું બાકી ન રહે એવા કેટલા બધા ભેદો કેવળ જ્ઞાનમાં પ્રસિદ્ધ જણાય જાય છે. ગુરુદેવનો દ્રષ્ટાંત લીધા કે એક કંદમૂળની કણીમાં કેટલી સોયના ટોપકા જેટલી, એક કણીમાં અનંત અસંખ્ય શરીર છે. કેટલા લાખ કરોડ અબજ થી ની સંખ્યા થી બહાર જવું પડે, અસંખ્ય શરીર છે. એક શરીરમાં અનંત જીવ છે. કેટલા? કે કોઈ પણ કાળે થયેલા સિદ્ધો કરતા અનંત ગુણા. અનંત જીવ છે એક શરીરમાં, કોમન બોડી શરીર, એક એક શરીરમાં અનંતા જીવો છે. એ અસંખ્યમાં એટલા અનંતા છે, અસંખ્ય અનંત છે. એ પ્રત્યેક નિગોદિયા જીવને અનંત ગુણ છે. કેટલા? આકાશના પ્રદેશોથી અનંત, આકાશના પ્રદેશો અનંત અનંત છે. એનાથી અનંત ગુણ એક એક જીવને છે. એ સર્વ ગુણો પરણમી રહ્યા છે. એની એક એક સમયની જે પર્યાય છે, એક સમયની એક જીવની પર્યાય, એના અનંત ભેદ, અનંત પર્યાયો, એમાં એક પર્યાયને અનંત અવિભાગ પ્રતિચ્છેદો છે. આ કેવળ જ્ઞાનનો વિષય છે. આ સુધી કેવળ જ્ઞાન નાની વૃદ્ધિ સહિત આટલું કેવળ જ્ઞાન જાણે છે. આ ભેદ પ્રભેદ ક્યાં બીજે મળે નહીં. આટલું કેવળ જ્ઞાન છે એટલું જ નહીં, હજી આથી વધારે પણ કેવળ જ્ઞાનમાં છે. પૂરા થઈ ગયા. બીજું, આ તો એના બહિરંગમાં ઝળકતી વાત છે. એ તો કેવળ જ્ઞાનનું બહિરંગ છે, એના અંતરંગની વાત તો કોઈ થઈ શકે નહીં, એવી જુદી છે. એટલે તારી પાસે ભેદ પ્રભેદનો ખજાનો હશે, પણ આ તો એ બધા ગોડાઉનના ગોડાઉન થયા છે. તારી પાસે એકાદી તિજોરીમાં થોડાક પીડ્યા છે, પણ આ તો ગોડાઉનના ગોડાઉન પીડ્યા છે. એના તો ભેદ પ્રભેદના બીજું જે સાચું ઝવેરાત છે, આ ઝવેરાતની હજી બહુ કિંમત નથી અમારે ત્યાં. જેઓને જ્ઞાન જાણે એની કઈ બહુ વેલ્યુ નથી. અહીં તો અંતર્મુખ થઈને જે સ્વરૂપ સ્વસંવેદનમાં પડેલું જ્ઞાન છે, પરિપૂર્ણ સ્વસંવેદનનું જ્ઞાન છે, એ વચનાતીત વિષય છે. એની તો કોઈ વાત જ થઈ શકે એવું નથી. એ ચૈતન્યની સિદ્ધિ છે. જો કેવળ જ્ઞાનને વૃદ્ધિ કહીએ તો એ રિદ્ધિ છે, અને સ્વસંવેદન છે એની સિદ્ધિ છે. અને રિદ્ધિ પાસે સિદ્ધિ તો બહુ આગળની વાત છે. એવું આત્મા રિદ્ધિ સિદ્ધિથી સમૃદ્ધ છે. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધ છે. અહીંયા ઉભા છે એમ એમ લઈ જવું, આ રિદ્ધિ સિદ્ધિથી સમૃદ્ધ છે એમ ત્યાં લઈ જવું પોતાના હસ્તે. અસ્વીકાર છે એનો અનાદર છે. એવા પૂર્ણ શુદ્ધ તત્વનો અનાદર કરીને હું રાગ વાળો, ફલાણા વાળો, ફલાણા વાળો, શરીર વાળો, રાગ વાળો, સંયોગ વાળો, આબરૂ વાળો, કીર્તિ વાળો, એ અનાદર છે. પોતાના ભગવાનનો અનાદર જ્ઞાતું યોગ્યમ જ્ઞેયમ આગ્નેય અધિકાર પરજ્ઞેયને જાણતા પરને પ્રગટ કરે છે, અથવા પરજ્ઞેય ત્યાં પ્રસિદ્ધ થાય છે જ્ઞાનમાં. પણ પરજ્ઞેયને પ્રગટ કરવાનું જ્ઞાનને પ્રયોજન નથી, પ્રયોજનનો વિષય નથી. આ ભલે અનેક ભેદો પ્રભેદો, અનેક દ્રવ્ય ગુણ પર્યાય બધું જ્ઞાનમાં જણાય, પણ જ્ઞાનને એનું પ્રયોજન નથી. સ્વપરગ્નિની વાત લઈને ઉડાવી એક વાતને, કે પરગ્નિને જાણતા પરને પ્રગટ કરે છે, તેથી નિજ્ઞેયને જાણી સ્વરૂપાનુભવ કરવો, પ્રયોજન તો સ્વરૂપાનુભવ કરવો તે છે. પરગ્નિને જાણવાનું કોઈ પ્રયોજન આત્માને નથી, એ તો સામેથી આવીને જણાવે છે પોતાના સ્વરૂપને. અન્ય જ્ઞેયો જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું સમર્પણ કરી દે છે, અન્ય જ્ઞેયો પોતાના સ્વરૂપને સમર્પિત કરે છે જ્ઞાનની અંદર. જ્ઞાનને કાંઈ જોઈતું નથી કે તું આવીને મને જણાવી જા, એ જ્ઞાનને જોઈતું નથી. અને એવું જો જ્ઞાનને જાણવામાં જાણવું જોઈતું હોય તો એ જ્ઞાન લાચાર જ્ઞાન છે, એ જ્ઞાન યાચક જ્ઞાન છે. મારે આ જાણવા જોઈએ, મારે આ જાણવા જોઈએ, જાણવા પાછળ લંબાઈ છે ને જ્ઞાન, એ યાચક વૃત્તિથી પ્રવર્તું જ્ઞાન છે. પછી ભલે પુસ્તકો વાંચીને જાણવા માટે લંબાઈ કે પર્યટન દેશાટન કરીને જાણવા માટે લંબાઈ, એ જ્ઞાન છે, એ જ્ઞાનની જાત નથી. મારે સૂક્ષ્મ વધારવો નથી, કેવળ જ્ઞાનમાં બધું જણાઈ જવાનું છે, એ સમજાણું ત્યારથી. હવે જાણવામાં ઘણું જાણવામાં પુરુષાર્થને રોકવાની ઈચ્છા થતી નથી, જણાઈ જવાનું, કાંઈ જાણવાનું બાકી રહેવાનું નથી. તેથી નિજ્ઞેયને જાણીને સ્વરૂપાનુભવ કરવો, આ તાત્પર્ય કાંઈ દો આખા જ્ઞેય દુકાળમાં, કે ભલે અન્ય જ્ઞેયો જણાવવા યોગ્ય હોય ત્યારે ભલે જણાય, જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા યોગ્ય હોય ત્યારે ભલે એનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે, પણ એ બાજુ ખેંચાવવું નહીં, એ બાજુ લંબાવવું નહીં, એ બાજુ અશાન્વિત થવું નહીં, એ બાજુ ખેદાવવું નહીં. જ્ઞાનને એથી કાંઈ નથી, કોઈ પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય તેથી જ્ઞાનને કાંઈ નથી, જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. તેથી તેના ઉપરનું વજન ઘટાડીને અન્ય જ્ઞેય પ્રત્યેનો ઝુકાવ છોડી દઈને સ્વરૂપાનુભવ, સ્વજ્ઞેયને જ્ઞાનમાં લઈને સ્વરૂપાનુભવ કરવો, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, તે નિર્દોષ વિતરાગી ધર્મરૂપ પર્યાય છે. એમ પરિણમવાનો આત્માનો ધર્મ છે, એ સાચો ધર્મ છે, એ સત્ય ધર્મ છે, એને ખરેખર જૈન ધર્મ કહ્યો છે. સંપ્રદાયના જૈન ધર્મ કયો નથી, આને જૈન ધર્મ
કહ્યું.